શ્રી પ્રવચન સાર ગાથા 240 અને 241 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર
163 પૂર્વક વ્યવહાર રત્નત્રયની દિશામાં પરિણામ હોય છે. એ ગાથાનો વિષય છે. ટીકા. જે પુરુષ અનેકાંત કીર્તન આગમ જ્ઞાન ના બળથી સકળ પદાર્થોના જ્ઞાકારો સાથે મિલિત થતું વિશદ એક જ્ઞાન જેનો આકાર છે, એવા આત્માને શ્રદ્ધતો અને અનુભવતો થકો સંયત છે એમ કેમ છે? એ સાધુ છે ને સંયત છે. બધા વર્ણન લેવા છે દર્શનના ચારિત્રના. અહીંયા તો અલ્પ વિરામ છે. પેલા જ્ઞાનનો બોલ છે કે આગમ જ્ઞાનના બળથી, એટલે સર્વ મિત્રા જીનેન્દ્રદેવે આત્માનું સ્વરૂપ જે કહ્યું છે તેવું જાણીને તેના ઉપરથી અનેક જ્ઞાકારો સાથે મિલિત થતું, એટલે અનેક જ્ઞાકારોની સાથે સંબંધ પામતું, અનેક જ્ઞાકારો જેમાં પ્રતિબિંબિત થાય છે, એવું જે વિશદ એટલે સ્વચ્છ જ્ઞાન જેનો આકાર છે, સ્વચ્છતા અને એ જ્ઞાન જેનો આકાર છે, અનેક જ્ઞાકારો સાથે મિલિત થવાથી અનેક જ્ઞાન એવો તેનો આકાર નથી, પણ એ જ્ઞાન જેનો આકાર છે, એવા એકાકાર જ્ઞાન સ્વભાવી આત્માને શુદ્ધતો અને એને અનુભવતો થકો એની પ્રતીતિ કરે છે કે આવો જ હું છું. અનુભવ પૂર્વક જેવો અનુભવમાં આવે છે એવો જ હું છું, એવી જે અંતર પ્રતીતિ જેને છે તે સાધુ છે, તે શ્રમણ છે. એક આત્મામાં જ નિશ્ચળ નિત્ય નિશ્ચળ વૃત્તિને ઈચ્છતો થકો. છેલ્લે નિત્ય નિશ્ચળ વૃત્તિ ઉપજી ગઈ છે એમ કહ્યું છે. આત્મામાં જ નિત્ય નિશ્ચળ વૃત્તિને ઈચ્છતો થકો, એટલે કે સ્વરૂપ સ્થિરતા એ જ ચારિત્ર છે, એ જ કર્તવ્ય છે, એવી જેની વ્યવહાર અભિલાષા છે, વ્યવહાર પરિણામમાં એવી અભિલાષા છે, એવી જ ઈચ્છા છે. એ સિવાય ક્યાંય જગતના સુખને પ્રાપ્ત કરવાની જેની ઈચ્છા નથી. કે ધર્મ કરીએ છીએ એટલે સુખી થશું, ભવિષ્યમાં આ ભવમાં અને પરભવમાં ધર્મ કરીએ છીએ એટલે દુઃખી થશું, દુઃખી થશું નહીં એટલે બારમાં ક્યાંય પ્રતિકૂળતા ઊભી નહીં થાય એમ નથી ઈચ્છતો. ઈચ્છે છે તો એવું ઈચ્છે છે કે અનંત કાળાવલી મારા સ્વરૂપના અનુભવમાં જ પસાર થા, એમાં જ પ્રત્યેક કાળનો પ્રવાહ, પ્રત્યેક કાળ પ્રવાહ રૂપે છે, આખો પ્રવાહ સ્વરૂપાનુભવમાં જ વહો, પ્રવાહ તો વહે છે ને, એવી આત્મામાં જ નિત્ય નિશ્ચળ વૃત્તિને ઈચ્છતો થકો. એ વ્યવહાર પરિણામમાં, રાગના પરિણામમાં સાધક જીવને, ધર્મીને, સાધુને આવી ભાવના હોય છે. હું મારા સ્વરૂપમાં સ્થિર રહેવા ઈચ્છું છું, એ સિવાય જગતમાં મારે કોઈ ઈચ્છા નથી. સંયમના સાધનરૂપ બનાવેલા શરીર પાત્રને પાંચ સમિતિથી અંકુશિત પ્રવૃત્તિ વડે પ્રવર્તાવતો, શરીર છે એ સંયમમાં સાધનમાં નિમિત્ત છે, એટલે એને સાધનરૂપ બનાવેલું પાત્ર કહેવામાં આવે છે. શરીર દ્વારા અહિંસા સત્ય બોલવું, અહિંસા પાળવી, પૂરી નહીં કરવી, પરિગ્રહ નહીં રાખવો વગેરે, બ્રહ્મચર્ય વગેરે, એ શરીર પાત્રને સંયમમાં સાધનરૂપ બનાવેલા શરીરને પાંચ સમિતિથી અંકુશ રાખીને હાલવું, ચાલવું, બોલવું, લેવું, દેવું એ વગેરે પ્રવૃત્તિથી શરીરને અંકુશિત રાખીને તે પ્રવૃત્તિ વડે પ્રવર્તાવતો, પ્રવર્તાવતો એટલે એટલો એનો વિકલ્પ છે વ્યવહારે. ક્રમશઃ પાંચ ઇન્દ્રિયોના નિશ્ચળ નિરોધ દ્વારા અને એક એક પછી એક એક ઇન્દ્રિયોનો જે ઉપયોગ થાય છે અટકી ગયો છે એ રીતે ક્રમશઃ એટલે ક્રમે કરીને કાળે કરીને જેનો મનવચન કાયાનો વ્યાપાર વિરામ પામ્યો છે, અટકી ગયો છે, સ્વરૂપસ્થ થવાને લીધે, સ્વરૂપમાં ઉપયોગ ડૂબી જવાને લીધે જેના મનવચન કાયાનો વ્યાપાર વિરામ પામ્યો છે એવો થઈને ચીદ વૃત્તિને પરદ્રવ્યમાં ભ્રમણનું નિમિત્ત જે કષાય સમૂહ, કષાય સમૂહને જુદો કર્યો છે એમ કેવું છે, મારી નાખ મારી નાખે છે એમ કેવું છે, પણ એ કષાય સમૂહનું કારણ લીધું, કષાય સમૂહ લઈને, કષાય સમૂહને લઈને જીવનો ઉપયોગ અનેક પરદ્રવ્યમાં ભ્રમણ કરે છે એ ચિત્તવૃત્તિ છે. ચૈતન્યની વૃત્તિ, આત્માની વૃત્તિ વિભિન્ન જ્ઞેયોમાં ભ્રમણ કરે છે એનું કારણ એમાં કષાય પડ્યો છે એટલે ભ્રમણ કરે છે. ચિત્તવૃત્તિને પરદ્રવ્યમાં ભ્રમણનું નિમિત્ત, નિમિત્ત એટલે કારણ જે કષાય સમૂહ, તે કષાય સમૂહ આત્માની સાથે અન્યોન્ય મિલનને લીધે એટલો નજીક છે કે જાણે અત્યંત એકરૂપ થઈ ગયો હોય, જાણે એ જ આત્મા છે, એ જ હું છું, એવો જ હું છું, એ મારું સ્વરૂપ છે, હું એવો છું એવું જીવને ભાસે છે. એવી પરિસ્થિતિ હોવા છતાં પણ સંયોગ અપેક્ષાયો એ થઈ ગયા નથી ખરેખર, પણ અત્યંત એક થઈ ગયો, જાણે મારામાં એનું વેદન છે, મને વેદાય છે, ખરેખર તો એને જ્ઞાન વેદાય છે. સ્વભાવ તો પણ સ્વભાવભેદને લીધે તેને પરપણે નક્કી કરીને એનો આકુલતા સ્વભાવ મારા શાંત અણાકુળ સ્વભાવથી ભિન્ન છે એવું નક્કી કરીને એવા નિશ્ચયપૂર્વક કષાય, મારું તો જ્ઞાન વેદન તે મારું વેદન છે, કષાય છે એ પર સ્વભાવ છે એ મારા પણે વેદાતો નથી, મને થાય છે મારા પણે એમ એ વેદાતો નથી, જ્ઞાનમાં જણાય છે પર જ્ઞેયવત પણ મારા પણ એ જણાતો નથી. પણ જ્યારે આત્મા જ્ઞાની થાય ત્યારે જ્ઞાનને લીધે જ્ઞાનના આદિથી માંડીને પૃથક પૃથક સ્વાદનું સ્વાદન અનુભવન હોવાથી, અર્થાત પૂતગળ કર્મના અને પોતાના સ્વાદનું એક રૂપે નહીં પણ ભિન્નપણે અનુભવન હોવાથી, જેની ભેદ સંવેદન શક્તિ ઉઘડી ગઈ છે એવો હોય છે. બરાબર છે, એમાં તો એક છે વાત. તેથી તે જાણે છે કે અનાદિ નિધન નિરંતર સ્વાદમાં આવતો સમસ્ત અન્ય વસ્તી વિલક્ષણ નિન્ન અત્યંત મધુર જે ચૈતન્ય રસ તે જ એક જેનો રસ છે એવો આત્મા આમ આત્માને ઓળખે છે. અનાદિ નિધન એટલે અનાદિ અનંત નિરંતર એટલે એક ક્ષણનો આત્રો પીડ્યા વિના જે સ્વાદમાં આવી રહ્યો છે અનુભવમાં આવી રહ્યો છે અને કષાયના સમસ્ત અન્ય રસથી જે વિલક્ષણ છે નથી જુદો છે અત્યંત મધુર જે ચૈતન્ય રસ તે જ એક જેનો રસ છે એવો આત્મા અત્યંત મધુર એટલે અત્યંત શાંત મધુર એટલે ગમે તેવો આત્માને આત્માનો સ્વભાવ રૂચે ને ગમે એવો છે અને કષાયો તેનાથી ભિન્ન રસવાળા કષાયેલા બેસવા છે તેમની સાથે જે એક પણ વિકલ્પ કરવો તે અજ્ઞાનથી છે કેમ કે એક પણ છે નહીં છતાં એક પણ વિકલ્પ કરવો તે સ્પષ્ટ જ્ઞાન છે. બરાબર છે વેદનમાં ભીન પડે છે એને ભીન પીડ્યું એમ કહેવામાં આવે છે. માત્ર વિચાર કરે ભિન્નતાનો શબ્દ દ્વારા ભિન્નતા કહે તે કઈ ભિન્નતા નથી. વેદન ગોચર ભિન્નતા આવે તો મારા વેદનમાં જ્ઞાન વેદનમાં એકાકાર જ્ઞાન છે અને એ જ્ઞાનમાં કોઈ કષાયાદીનો પ્રવેશ થવાનો અવકાશ નથી. એવું જ્ઞાન ઘન હું છું કે જે મને હું મારા જ વેદન ગોચરથી જાણું છું એમ એને પોતામાં ન જાણવું એને એને ભિન્ન જાણ્યો એમ કહેવામાં ભિન્નપણાનો વિકલ્પ કરી તો એના સામું જોયું પણ પોતાના વેદનમાં એ વેદન નથી કશાય વેદન નથી એવું જ્ઞાનનું જ્ઞાનથી એકત્વ કરે સ્વસંવેદન થાય ત્યારે ત્યારે એને ભીનપણું વેદ્યું જાણ્યું અનુભવ્યું એમ કહેવામાં આવે. છે છતાં અનુભવ તો નથી મુખ્યતા એટલી એને વર્તે છે અથવા કષાય રસ એટલો પ્રધાન છે જીવને મિથ્યા છે ને પોતાનું સ્વરૂપ ને પોતાનું રૂપ જાણ્યું છે એને એટલે પેલું હોવા છતાં એનો એ તેવભૂત થઈ જાય છે કષાય આવિર્ભૂત થાય છે કષાયનો સ્વાદ અને આ તિરોભૂત થાય છે. ખરેખર તો કષાયનો સ્વાદ એ જ્ઞાનમાં લીએ છે પણ જ્ઞાનને તિરોભૂત કરે છે અને જ્ઞાનમાં જણાતું એવું જે જ્ઞેય પ્રકૃતિનો સ્વાદ એને પોતારૂપ પણ એમ વિકાર કરે છે. સ્વભાવ ભેદને લીધે તેને પરપણે નક્કી કરીને એટલે સ્વાદનો જે ફરક છે એકમાં અણાકુળ છે ને એકમાં આકુળતા છે. જ્ઞાન અણાકુળ સ્વભાવી છે કષાય આકુળતા રૂપ છે. કષાય આકુળતા રૂપ છે એ બેસતું છે કારણે તીવ્ર કષાય થાય પાપનું પરિણામ થાય તો આકુળતા વાળું હોય ઘણા પાપના પરિણામમાં પણ સુખ બુદ્ધિ છે એને ત્યાં સુખ દેખાય છે અને આકુળતા દેખાતી નથી. બીજા ભગવાનની ભક્તિ આદિના પરિણામમાં દુઃખ છે. એક આત્માના સ્વભાવ સંબંધિત વિકલ્પ ઉઠે એ વિકલ્પનું ઉત્થાન માત્ર એ પણ દુઃખ છે. અભ્યાસ માગે છે બહુ અંદરનું સૂક્ષ્મ અવલોકન માગે એવી વસ્તુ છે. એ હું આત્મા, હું જ્ઞાન રૂપ, હું આનંદ રૂપ, એવું અંદરમાં ભેદ વિકલ્પ છે, એટલો સૂક્ષ્મ અંજને અંતર્જલ્પ કહેવાય છે, સૂક્ષ્મ વિકલ્પ. એને પણ દુઃખના સ્વરૂપે જોવો, અવલોકવો છે, હું એવો છે એને અવલોકવાનું, એવો નથી ને એવી કલ્પના કરવી એમ નથી. એ દુઃખરૂપ ભાવ છે ને એ દુઃખરૂપપણે જ એ જણાવો, એ જ્ઞાન સાચું છે. એવું સ્વભાવથી જુદાપણું એનું જીવું સ્વરૂપ છે એવું ન જણાય તો પછી એનું જ્ઞાન સાચું રહેતું નથી, એ જ્ઞાન ખોટું છે, જૂઠું જ્ઞાન છે. એ જ્ઞાનમાં આત્મા જણાય. એટલે સ્વભાવ ભેદને લીધે તેને પરપણે નક્કી કરીને આત્માથી જ, એટલે આત્માની શક્તિથી જ તેને, એટલે કષાયને કુશળ મલ્લની માફક અત્યંત મર્દન કરી કરીને અક્રમે મારી નાખે છે, એકદમ મારી નાખે છે. અક્રમે એટલે એકદમ મારી નાખે છે. તે પુરુષ ખરેખર સકળ પર પરદ્રવ્યથી શૂન્ય હોવા છતાં, આત્મા શૂન્ય છે પણ પરદ્રવ્યથી, હો સ્વદ્રવ્યના પોતાના અનંત સ્વભાવથી તો તે ભરપૂર છે, જાય શૂન્ય નથી. અને પરદ્રવ્યથી એ સર્વથા શૂન્ય છે, બિલકુલ પરદ્રવ્યમાં કાંઈ છે નહીં. સકળ પરદ્રવ્યથી શૂન્ય શૂન્ય હોવા છતાં વિશુદ્ધ દર્શન જ્ઞાન માત્ર સ્વભાવ રૂપે રહેલો, એ પરદ્રવ્યથી તો શૂન્ય છતાં પોતાના આત્માના જ્ઞાન દર્શન આદિ શુદ્ધ સ્વભાવથી ભરપૂર રહેલા આત્મતત્વમાં, એટલે કે સ્વદ્રવ્યમાં નિત્ય નિશ્ચળ પરિણતિ ઉપજી હોવાથી, એટલે સ્વભાવ પરની સાથે કષાયથી સ્વભાવ ભેદ કરીને સ્વરૂપમાં સ્થિર થઈ ગયા હોવાથી એ નિશ્ચળ પરિણતિ છે. દીપચંદજી લખે છે કે મેં મારા સ્વરૂપમાં મારા સ્વરૂપની પરિણતિનો અવગાઢ સ્તંભ રૂપો છે, એ તો વિગ્રસ્ત. મારા સ્વરૂપમાં મેં અવગાઢ સ્તંભ રૂપો છે, એટલે એમ કે મારા સ્વરૂપમાં જે મારી પરિણતિનો પ્રવાહ વર્તે છે એની અવગાઢતા, એટલે એનું જોર એવું છે કે જેમ કોઈ રણમાં સ્તંભ રૂપે, કે આ અમારો રણસ્તંભ છે, કોઈ દુશ્મન આ થાંભલાને ઓળંગીને આવી શકશે અથવા એને અડી શકશે નહીં, એને પાડી શકશે એમ છે ને. એમ અમારી પરિણતિ જીતા, હવે પરિણતિ ક્યારે પાછી પડે એમ દેખાતું નથી, મજબૂત સ્તંભ રૂપો છે એમ કે છે. એવો આત્મવિશ્વાસ હોય છે અનુભવનો. વિકલ્પ નથી પણ એ જોર તો વ્યક્ત થાય છે ને એમ કહે કે મેં મારી પરિણતિનો અવગાઢ સ્તંભ રૂપો છે એને જડતા. એમાં તો એનું બીજું પડખું એ છે કે હવે એ પરિણતિ કદી પાછી ફરશે. નીત નિશ્ચળ પરિણતિ એવી, નિશ્ચળ એટલે સ્થિર પરિણતિ ઉપજી હોવાથી સાક્ષાત સંયત છે, તેને ખરેખર સાધુપણું લાગવું પડે છે, એને સાધુ કહેવાય. બાકી બધું સાધુ નામ હોય છે, ભાવ હતો નથી. આ ભાવ સાધુપણું છે અને તેને જ, એટલે તેવા સાધુને જ આગમ જ્ઞાન તત્વાર શ્રદ્ધાન સંયમપણું તેના યુગપત એની યુગતા એ ત્રણેય સાથે હોવાનું અને સાથે આત્મજ્ઞાન હોવાનું સિદ્ધ થાય છે. વ્યવહાર અને નિશ્ચય એક સાથે સાધુની દશામાં હોય છે એ આ ગાથામાં પ્રતિપાદન કર્યું છે. તેની સંસ્કૃત ટીકા અથો આગમ જ્ઞાન તત્વાર્થ શ્રદ્ધાન સંયતત્વાનામ ત્રયાણામ યત સવિકલ્પમ યોગપદ્યમ તથા નિર્વિકલ્પાત્મજ્ઞાનમ ચૈતિ દ્વયોઃ સંભવમ દર્શયતિ. હવે આ ગાથામાં આગમ જ્ઞાન તત્વાર શ્રદ્ધાન અને સંયમપણું એ ત્રણેયનું સ્વવિકલ્પ યુગપતપણું વિકલ્પ વ્યવહાર છે ને એટલે સ્વવિકલ્પ લીધા છે. રાગવાળી એ દશા છે દર્શન જ્ઞાન ચારિત્રની, તેની સાથે નિર્વિકલ્પ આત્મજ્ઞાન એ ત્રણની સાથે નિર્વિકલ્પ આત્મજ્ઞાન એટલે શુદ્ધ દર્શન જ્ઞાન ચારિત્રની પરિણતિ નિશ્ચિત રત્નત્રય એ બંનેનો સંભવ એ બંનેના સાથે હોવાપણાના સંભવને દેખાડે છે એ આ ગાથા છે. એટલે વ્યવહાર નિશ્ચયયુક્ત સાધુપણ હોય છે એમ આ ગાથામાં કહેવું છે. પંચ સમિદો એક એકના હવે વ્યવહાર નિશ્ચયના વ્યાખ્યા કરશે. પાંચ સમિતિ વ્યવહારેણ પંચ સમિતિ ભી સમિત સંવ્રત પંચ સમિત વ્યવહારે ઇરિયા ભાષા ઈષ્ણા વગેરે છે ને આદાન નિક્ષેપ એવી જે પાંચ સમિતિ છે. ઇરિયા એટલે જોઈને ચાલવું, ભાષા એટલે ભાષામાં મૃદુ મધુર અને સત્ય બોલવું એ વગેરે, આહારમાં 46 દોષ રહીત નિર્દોષ આહાર લેવો, આદા નિક્ષેપણમાં લેતા મુકતા કોઈ જીવની ચીજને લેતા મુકતા કોઈ જીવની હિંસા એકેન્દ્રિય આદિની ન થાય તેની યત્ન એટલે સાવધાની રાખવી વગેરે. એવી જે વ્યવહાર પાંચ સમિતિ છે તેનાથી જે સંવ્રત છે એટલે તે સહિત છે તે પાંચ સમિતિથી સમિત છે. નિશ્ચયથી સ્વસ્વરૂપે સમ્યગ હિતો ગત પરિણત સમિત. નિશ્ચયથી પોતાના સ્વરૂપમાં સમ્યક પ્રકારે ગતિ થવી પરિણતિ થવી એને પાંચ સમિતિ કહેવામાં આવે છે. એકમાં પાંચ આવી ગઈ એ સમિત છે. સમ્યક પ્રકારે ઇત એટલે ગત એટલે પરિણત. જે સમ્યક પ્રકારે સ્વરૂપમાં પરિણામનો પ્રવાહ જાય છે એને સમિતિ કહેવામાં આવે છે. સ્વસન્મુખ થઈને પોતાના સ્વરૂપના અભેદ પરિણમનમાં પરિણમે છે એને સમિતિ કહી દીધી. એ સમિતિ છે નિશ્ચય સમિતિ વાળાને વ્યવહાર સમિતિનો ઉપચાર કરવામાં આવે છે બાહ્ય પ્રવૃત્તિ ઉપર. બસ પછી તો એ સમિતિ પાળતો નથી કેમ કે મૂળમાં નથી. જે ચીજ જ મૂળમાં નથી એનો પછી ઉપચાર કરવાનો પ્રશ્ન રહેતો નથી. અસલ ચીજ હોય એનો ઉપચાર કરાય પણ મૂળ અસલમાં ચીજ જ ન હોય એનો ઉપચાર કરવાનો પ્રશ્ન રહેતો નથી. ત્રિગુપ્તો દૂધ ભર્યું હોય તો દૂધનું તપેલું કહેવાય, એમાં પાણી ભર્યું હોય તો પાણીનું તપેલું કહેવાય. પણ દૂધ એ નથી ને પાણી એ નથી પછી ઉપચાર કયા શેનો કરવો એમ કે છે. ગુપ્તો ત્રણ ગુપ્તી વ્યવહારેણ મનો વચન કાય નિરોધ ત્રયેણ ગુપ્ત ત્રિગુપ્ત મન વચન અને કાયાની પ્રવૃત્તિથી ગુપ્ત રહેવું એટલે વિશેષ પ્રવૃત્તિ મન વચન કાયાની કરવી નહીં. સમાધિમાં બેસી જવું ત્રિગુપ્તીથી ગુપ્ત થઈને મન વચન કાયાની પ્રવૃત્તિ રોકીને એ વ્યવહાર છે. નિશ્ચય ન સ્વ સ્વરૂપે ગુપ્ત પરિણત નિશ્ચયથી પોતાના સ્વરૂપમાં ઉપયોગને ગુપ્ત કરી નાખવો ડુબાડી દેવો પરિણત થઈ જવો તેને ગુપ્તી કહેવામાં આવે છે. પંચેન્દ્રિય સમૂળો વ્યવહારેણ પંચેન્દ્રિય વિષયો વ્યાવૃત્યા સંવ્રત પંચેન્દ્રિય સંવ્રત પાંચ ઇન્દ્રિયના વિષયના ત્યાગની પ્રવૃત્તિ સંવ્રત એટલે આમ તો પ્રવૃત્ત થાય છે. કેવી રીતે કે પંચેન્દ્રિય વિષય વ્યાવૃત્યા સંવ્રત પાંચ ઇન્દ્રિયના વિષયથી જુદો પડવું વ્યાવૃત થવું વ્યાવૃત વૃત્તિ થવી જોઈએ વૃત્તિ જુદી થઈ જવી પાંચ ઇન્દ્રિયના વિષયથી એવી જે પ્રવૃત્તિ તેને પંચેન્દ્રિય સંવ્રત કહેવામાં આવે છે. નિશ્ચયનો વાર અતિન્દ્રિય સુખ સ્વાદ રત નિશ્ચયથી તો આત્માને કોઈ ઇન્દ્રિય નથી અતિન્દ્રિય છે અથવા નિશ્ચયથી અતિન્દ્રિય સુખના સ્વાદમાં લીન થવું એને પંચેન્દ્રિય સમૃત કહેવામાં આવે છે. પાંચ ઇન્દ્રિય વૃત્તિ છૂટી અતિન્દ્રિય ઉપયોગ થઈને પોતાના સુખના વેદનમાં જે રત એટલે લીન થયો એને પંચેન્દ્રિય સમૃત કહેવામાં આવે છે. એ પરમાર્થ છે નિશ્ચય છે એટલે પરમાર્થ છે. જીદ કશાઓ કશાયને જીત્યા છે. વ્યવહારે ન ક્રોધાદી કષાય જયે ન જીત કષાય વ્યવહારે ક્રોધ માન માયા લોભ ક્રોધાદિમાં એવા કષાયો પ્રત્યે વિજય મેળવ્યો હોવાથી તેના પ્રત્યે જય પ્રાપ્ત કર્યો હોવાથી એને જીત કષાય કહેવામાં આવે છે. એના ઉપરથી જીન એવું નામ પડ્યું છે. કષાયને જીતવા ઉપરથી જીન એવું નામ પડ્યું છે. ગુણવાચક નામ છે. જીન એ કોઈ વ્યક્તિવાચક નામ નથી. પણ જે આત્મા એ કષાયને સમ્યક પ્રકારે જીત્યા એને જીન કહેવામાં આવે છે. નિશ્ચયનો જો અકષાય આત્મભાવના રત નિશ્ચયથી અકષાય એવું જે આત્મા એની ભાવનામાં એટલે એકાગ્રતામાં લીન છે એને જીત કષાય કહેવામાં આવે છે. કેમ કે કષાય તો આત્મામાં છે જ નહીં. પછી એને વળી એની સાથે લડાઈ કરવાનો પ્રશ્ન રહેતો નથી. એવા અકષાય સ્વભાવી આત્માની ભાવના એટલે એકાગ્રતામાં લીન છે એને વ્યવહારે જીત કષાય કહેવામાં આવે છે. દંશન નાણ સમગો અત્ર દર્શન શબ્દેનો નિજ શુદ્ધ આત્મ શ્રદ્ધાનુરૂપમ સમ્યક દર્શનમ ગ્રાયમ. અહીંયા દર્શન શબ્દથી પોતાના શુદ્ધાત્માના શ્રદ્ધાનુરૂપ સમ્યક દર્શન ગ્રહણ કરવું એમ કે છે. દંશન નાણ સમગો દર્શન જ્ઞાનથી જે સમગ્ર છે સમગ્ર છે એટલે ભરપૂર છે તો પોતાના સ્વરૂપના શ્રદ્ધાનુરૂપ જે સમ્યક દર્શન છે એ સહિત છે. સમગ્ર છે એટલે એ સહિત છે એટલે સાધુ હોય છે તે નિયમથી પોતાના શુદ્ધાત્મ સ્વરૂપની શ્રદ્ધાનુરૂપ સમ્યક દર્શન સહિત જ હોય છે. કોઈ એમ કે અમારે દર્શનનું કાંઈ કામ નથી, એ તો નીચેવાળાની વાત છે, અમે તો ચારિત્રમંત છીએ, એમ દર્શન વગેરે ચારિત્ર હતું નથી. ભલે અમને સમ્યક દર્શનની ખબર ન પડે, પણ ચારિત્ર તો છે ને, અમે અમારા આત્મામાં મસ્ત છીએ. તેથી એ બધા ગપ્પા છે, વસ્તુ સ્થિતિ એવી હતી. એક એક વાત ક્યાંય ગોળ ગોળ રાખી નથી, સંદિગ્ધ રાખી નથી, ક્યાંય શંકા રહી જાય કે આમ માનો અર્થ થાય કે આમ થાય કે આમ હશે કે તેમ હશે. વાત ચોખ્ખી વાત છે, એકદમ સ્પષ્ટ વાત છે શાસ્ત્રમાં. મુનિ દંશનો નાણ સમગ્ર હોય છે એમ કે છે. અને જ્ઞાન શબ્દે નતું, એને જ્ઞાન કેવું હોય છે એમ કે છે મુનિને, કે સ્વસંવેદન જ્ઞાનમ ઇતિ. સ્વસંવેદન જ્ઞાન મુનિને હોય છે. શાસ્ત્ર જ્ઞાન હોય કે ન હોય, જ્ઞાનથી સમૃદ્ધ હોય છે એટલે ઘણા શાસ્ત્રોના જ્ઞાતા હશે મુનિ એમની. જ્ઞાન શબ્દે નતું, વળી જ્ઞાન શબ્દથી સ્વસંવેદન જ્ઞાનમ, સ્વસંવેદન જ્ઞાન જાણવું. જ્ઞાન જેમ દર્શન શબ્દે સમ્યક દર્શન ગ્રાહ્યમ, એમ જ્ઞાન શબ્દે ન સ્વસંવેદન જ્ઞાનમ ગ્રાહ્યમ ગ્રાહ્યધ્યાર છે. ત્યાભ્યામ સમગ્રો તે બંનેથી સહિત તેને દર્શન જ્ઞાન સમગ્ર, તેને દર્શન જ્ઞાન સમગ્ર કહેવામાં આવે છે. હા, સાથે લીધા છે કે મુનિ દશાનું વર્ણન છે ને, શ્રમણ, તે શ્રમણને સંયત કયો, તેને સાધુ, સંયમી સાધુ કોને કયો, કે વ્યવહાર જે પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, પાંચ ઇન્દ્રિયોનો નિરોધી ને જીત કસાઈ હોય છે અને નિશ્ચયથી જે સ્વરૂપમાં લીન હોય છે, સમ્યક દર્શન અને સ્વસંવેદન જ્ઞાન સહિત સ્વરૂપ સ્થિરતા ઉપજી હોય છે, એને સાધુ કહેવામાં આવે. એ સિવાય સાધુનું બીજું સ્વરૂપ હતું નથી. આ સાધુનું સ્પષ્ટ ચોખ્ખું સ્વરૂપ આ ગાથામાં કહી દીધું છે. આમાં જરાય ફેરફાર માને, તેની આમ પણ હોય ને આમ પણ હોય ને, કાળને લઈને આમ હોય ને ક્ષેત્રને લઈને આમ હોય ને ફલાણું આમ હોય, એ બધું ગ્રહિત મિથ્યાત્મનું પરિણામ છે. ગ્રહિત મિથ્યાત છે, એમ અગ્રહિત રહેતું નથી. કહેવાતા વર્તમાન જૈન સંપ્રદાયમાં ગ્રહિત મિથ્યાત્વ બરાબર ફૂલેલું ફાલેલું પ્રવર્તે છે. આ પરિસ્થિતિ છે, ટીકાનો સવાલ નથી, પણ આ પરિસ્થિતિ વર્તમાનમાં મોજૂદ દેખાય છે. કેમ કે જે સાધુ નથી એને સાધુ માને છે, સાધુનું સ્વરૂપ ન હોય એવું સાધુનું સ્વરૂપ માને છે, દેવનું સ્વરૂપ ન હોય એવું દેવનું સ્વરૂપ માને છે, અને શાસ્ત્રના બુદ્ધિપૂર્વક અર્થ ધા કરે છે. એવી બુદ્ધિ મોટી ઊંધી ચાલે છે. એ મિથ્યાત હોય ત્યારે ત્રણેય પ્રકાર ગ્રહિત મિથ્યાતમાં થયા વિના રહી એનું. અને એવું એનું માનેલું જે દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેનું પરિણામ કસાયની સામા સાધારણ મનતા વાળું એને ધર્મ માને છે, એ પણ ગ્રહિત મિથ્યાતનો જ પ્રકાર છે. લોકો કહેતા શ્રાવક ને માનતા પૂછે કે અમે શ્રાવક, અન્ય મતીઓ પણ શ્રાવક કે છે ભાઈ, અમારા પરિવારમાં કે બધા નાતમાં એવી રીતે શ્રાવક શ્રી રામ માટે શ્રાવક ન થવું એવી કહેવત છે, ઠીક એવી કહેવત છે. શ્રી રામ માટે શ્રાવક ન થવું એટલે એમ કે જૈન ન થઈ જવું, ત્યાં સારું સારું જમવાનું મળે એટલે જૈન ન થઈ જવું આપણે. સમજો ભણી દો, આવું જે શ્રવણ છે તેને સંયત કહેવામાં આવે છે, એને સંયમી સાધુ કહેવામાં આવે. ગુણ વિશિષ્ટ શ્રવણ સંયત ઇતિ ભણિત. આવા ગુણોથી જે વિશિષ્ટ છે એમ કે છે, કોઈ વ્યક્તિ એનો લિબાસ બદલે એટલે સાધુ કહેવા એમ અહીંયા વાત નથી. એમ કે છે, પહેરવેશ બદલે વેશ પલટો કરે સાધુનો લિબાસ દેખાય એટલે સાધુ એમ નહીં. એવમ ગુણ વિશિષ્ટ, આ પ્રકારે જેના વિશિષ્ટ ગુણો હોય છે તેને શ્રમણ અથવા સંયત એમ કહેવામાં આવે છે. અતો એ તો આયાતમ, આથી એમ સિદ્ધ થયું કે વ્યવહારેણ યદ બહિર્વિષયે વ્યાખ્યાનમ કૃતમ તેન સ્વવિકલ્પમ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રતયે યોગપદ્યમ ગ્રાહ્યમ. સરવાળો મળ્યો, વ્યવહારે જે બહારના વિષયનું વ્યાખ્યાન કર્યું, બહારના વિષયનું એટલે શું કે પાંચ સમિતિમાં પાંચ પ્રકાર સમિતિના આર વગેરેનો, બોલવું ભાષા વગેરેનો, એમ ત્રણ ગુપ્તિમાં મન વચન કાય પણ આત્માથી બાય છે એનું વિવરણ કર્યું, પાંચ ઇન્દ્રિય કે જે આત્માથી બાય છે અતિન્દ્રિય આત્માથી બાય છે એવું જે વ્યાખ્યાન કર્યું તે સ્વવિકલ્પ સમ્યક દર્શનદાન ચારિત્ર યોગ પદ્યમ ગ્રાયણ. તે સ્વવિકલ્પ સમ્યક દર્શનદાન ચારિત્રનું એક પણ જાણવું અથવા ગ્રહણ કરવું અભ્યંતર વ્યાખ્યાન એ નતું, અને અભ્યંતરના વ્યાખ્યાનથી પણ નિર્વિકલ્પ આત્મજ્ઞાનમ ગ્રાહ્યમ ઇતિ સવિકલ્પ યોગપદ્યમ નિર્વિકલ્પ આત્મજ્ઞાનમ ચ ઘટત ઇતિ. અને અભ્યંતર વ્યાખ્યાનથી નિર્વિકલ્પ જે આત્મજ્ઞાન છે એને ગ્રહણ કરવું, એ પ્રકારે સ્વવિકલ્પની સાથે નિર્વિકલ્પ આત્મજ્ઞાન ઘટે છે એમ અહીંયા કહેવા માંગે છે. મુનિ દશામાં સ્વવિકલ્પ શ્રદ્ધાજ્ઞાન ચારિત્રની સાથે નિર્વિકલ્પ સમાધિ લક્ષણ અને આત્મજ્ઞાન પરિણતિ હોય છે, ઘટે છે એમ બંને અંશ હોય છે, રાગધારા અને જ્ઞાનધારા. 240 થી બસો ને 41 ગાથા. હવે આગમ જ્ઞાન તત્વાર્થ શ્રદ્ધાન સંયતત્વના યુક્તપણાનું અને આત્મજ્ઞાનનું યુક્તપણું જેને સિદ્ધ થયું છે એવો આ સંયત, એવો જે આ સાધુ પાછળ કયો તેવો, તેનું કયું લક્ષણ છે તેનો ઉપદેશ કરે છે અથવા તે કહે છે કે આવો જે વ્યવહાર નિશ્ચય યુક્ત સાધુપણું જેને વર્તે છે તે સાધુપણાનું પ્રસિદ્ધ લક્ષણ શું, મુખ્ય લક્ષણ શું એ બતાવે છે. સમ સુપ્તો સત્તુ બંધો અગ્ગો સમ સુરુખો પંચ સંગ સમો સમ લોઠ કંચણો પુણ જીવિત મરણે સમો સમણો. Oh, શત્રુ અને બંધુ વર્ગ જેને સમાન છે, પોતાના પ્રત્યે રાગ કરનારા, રાગનો અભિપ્રાય રાખનારા બહુ સારા છે, સાધુ છે, અથવા દ્વેષ રાખનારા, દ્વેષનો અભિપ્રાય રાખનારા શત્રુ, પોતે શત્રુતા નથી રાખતા પણ બીજાને દ્વેષનો અભિપ્રાય છે એને શત્રુ કહેવામાં આવે છે. વ્યવહારે એ જેને સમાન છે એટલે સરખા છે, જરા પણ જેને આગી પાછી દ્રષ્ટિ નથી કે આ તો શત્રુ છે, આ તો મને અનુકૂળ વર્તનારા છે અને આ મને અનુકૂળ વર્તનારા નથી, એવું જરા પણ જે રાખતા નથી, એવું જેને જરાય હોતું નથી એમ કે છે. એ જગતના જીવો છે, રાગ કરે છે તે પણ આત્માને ભૂલે છે અને દ્વેષ કરે છે તે પણ આત્માને ભૂલીને કરે છે. એ જો પોતાના સ્વરૂપને જાણે તો આવું કરે નહીં, મારે તો કોઈની સાથે કાંઈ લેવા દેવા નથી એમ છે. શત્રુ અને બંધુ વર્ગ જેને સમાન છે, પણ જગતમાં દુષ્ટ મનુષ્ય હોય, દુષ્ટ વૃત્તિ વાળા હોય, એ તો સારા નહીં ને, એ સારા નહીં, એનું મારે કઈ કામ છે? એ જગતના જીવો છે, સ્વભાવે મારા જેવા પરમાત્મા છે, એ પોતાના સ્વરૂપને ભૂલ્યા છે એટલે વૃત્તિમાં એ પાગલપણતા ઊભી થઈ છે, બીજું કઈ છે, સમદ્રષ્ટિ થઈ જાય છે ને, સમાન છે. શ્રીમદજીએ લખ્યું છે 17મા વર્ષ પહેલા, 16મા વર્ષે, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દેવો વાર વચન ને હૃદય લખો. બધા આત્મા સ્વભાવથી સમાન છે, પર્યાયમાં કોઈને દોષ નિર્દોષતા એ આગું પાછું કાંઈ હોય એ મુખ્ય કરવા જેવું નથી. અમે તો આમ જ જોઈએ છીએ, બીજું અમને દેખાતું નથી. સ્વરૂપની મુખ્યતામાં એની વર્તમાન વૃત્તિ પ્રજા એ ગૌણ થઈ જાય છે. સુખ અને દુઃખ જેને સમાન છે એટલે એ સુખ અને દુઃખ ને સુખ દુઃખ પણ માનતા નથી એને સમાન છે એમ કહ્યું. આ સુખ છે પણ હું સાધુ છું અને આ દુઃખ છે પણ હું સાધુ છું માટે બે ને સરખા માનવા જોઈએ એમ નથી, સુખ અને દુઃખ મારે માટે નથી. અથવા સંયોગની અનુકૂળતા પ્રતિકૂળતા એ માત્ર જ્ઞાનનું સરખું જ્ઞેય છે, ઇક્વલ જ્ઞાનનું એ સરખું જ્ઞેય છે, એક સરખું જ્ઞેય છે જ્ઞાનમાં. આ ઠીક છે ને આ ઠીક છે એમ જ્ઞાનમાં નથી. એવી સુખ દુઃખ જેને સમાન છે કહેવા લોકોના માપદંડથી સમજાવવામાં આવે છે એમ છે, એને કઈ નથી. પ્રશંસા અને નિંદા પ્રત્યે જેને સમતા છે, પ્રશંસા કરે ત્યારે સારું લાગે, નિંદા કરે ત્યારે અણગમો થાય એવું મુનિને બનતું નથી. એને માત્ર જ્ઞાનમાં પરજ્ઞેય તરીકે જણાય છે અને પરજ્ઞેય તરીકે બંને સરખું જણાય છે, સમાન જણાય છે. સમાનનો અર્થ, સમતાનો અર્થ સમાન જણાય છે, ઓછું ઓછું જણાતું નથી. આ તો માકુ બોલ્યો તો કે મારી આબરૂ ખરાબ કરે છે, મારી છાપ બગાડે છે અને મારું અવળું બોલીને બીજાને મારા પ્રત્યે અણગમો કરાવે છે એમ કે. તારા આત્મા ભણી જો તો તને એવું કઈ લાગશે નહી. એ બધા એના પરિણામ, એના શબ્દો, એ આત્માને જ્ઞાનમાં અગ્નિમાત્ર છે. એમાં આત્માને એની સાથે કોઈ સંબંધ રહેતો નથી. પ્રશંસા અને નિંદા પ્રત્યે જેને સદા છે, લોસ્ટ એટલે ઢેફું, માટીનું ઢેફું, લોઢાને લોસ્ટ નથી કહ્યું એમ ને, માટીનું ઢેફું અને કાંચણ એટલે સોનું, એ જેને સમાન છે. જેટલી કિંમત માટીના ઢેફાની એટલી જ કિંમત એને સોનાની, કેમ કે બે જળ પૂતગળ રચકણ છે. એને સોનાનો ભાવ બજારમાંથી લેવાનો નથી. 800 રૂપિયા તોલો ઠીક એ એને છે. સોનું કે માટીનું ઢીફું એ બંનું જે બંને જેને સરખું છે. મુનિ હોય છે અને લબ્ધી લબ્ધી ઉપજેલી હોય છે, પણ એ લબ્ધીથી સોનું થઈ જાય, માટી હોય છે સોનું થાય, પણ એને એ તરફ વિકલ્પ ઉત્પન્ન થતો નથી. ઘણા મુનિઓને તો લબ્ધિ ઉત્પન્ન થયો હોય તો એની ખબર હોતી નથી. એની ખબર એને ન હોય કે લબ્ધિ ઉત્પન્ન થઈ ગઈ છે, એમને માયુસ પૂરું થઈ જાય. ખબર તો અહીંથી આવે બધી, ખબર તો અત્યારથી પડે ભાઈ, ખબર તો અત્યારથી પડે કે આવી આવી સ્થિતિ આત્માની હોય છે. કેમ કે અહીંયા સમ્યક દર્શનનો જે પ્રયત્ન, સમ્યક દર્શનનો જે પરિણામ છે એ પૂર્ણતાનો પ્રયત્ન છે.
બરાબર.
એટલે પૂર્ણતા અને સમ્યક દર્શન પછીનો વૃદ્ધિગતની સ્થિતિ એ બધો નિશ્ચય અહીંયા સમ્યક દર્શનના પરિણામમાં પુરુષાર્થમાં થઈ જાય છે. નિશ્ચય અહીંયા લોભી અને સ્વામીને સમાન છે, તેમજ જીવિત અને મરણ પ્રત્યે જેને ક્ષમતા છે. દેહનો સંયોગ રહો કે દેહનો વિયોગ થાવ, વિયોગ થાય ને મરણ કે છે ને, એ બંને જેને સરખું છે. એને શરીરનો વિયોગ થતા એટલે જીવ બચાવવા લોકો કે છે, આમ તો ખરેખર તો દેહ બચાવવાની વાત છે. એનો કોઈ પ્રયત્ન મુનિને થતો નથી. કોઈ સર્પ આવે તો એ તરીને ચાલે કે આમને કરડી જશે, અથવા નીચે કરડ્યો હોય કે સર્પ કરડ્યો હોય તો એને આગો કરે, છોડાવે, બટકું ભર્યું હોય એને છોડાવે, એ હું નહીં કરતા નથી. એનો વિકલ્પ જ આવતો નથી, કરતા નથી એટલે એને એ વિકલ્પ આવતો નથી. એ એનું જ્ઞાન થાય એટલે સીધા સ્વરૂપમાં ઢળે છે. આ બધું અંતર્મુખ એની વૃત્તિ શરીર પ્રત્યેની છૂટી જાય છે અને આત્મવૃત્તિ થઈ જાય છે. એટલે એને આને આને દૂર કરવું, આથી ખસવું, એમ એને વિકલ્પ આવતો નથી. ધ્યાનમાં બેઠા હોય, ઝાડ નીચે બેસે ને, અને બરાબર સર્પ ઝાડ ઝાડથી ઉપર લટકતો દેખાય, અહીં સામે ડાળી હોય ઊંધે માથે થાય ને સર્પ લટકે, જીભ કાઢે ચારે બાજુ આમ ડોલતો, એ ક્યાંક ઉપર આવશે તો બીક લાગતી નથી. એ એના મને આત્મા આત્મામાં એ ધ્યાન જ થઈ જાય છે. કેમ કે જીવન અને મરણ પ્રત્યે જેને સરખાપણું છે, ઓછા અટકાપણું નથી. ત્યાં સુધી બોલી લીધું કે ભવમોક્ષે પણ જેને સંભાવ છે. જીવન મરણમાં તો સંભાવ છે, પણ ભવમોક્ષમાં પણ જેને સંભાવ છે. એટલે મારો આત્મા ભવમોક્ષ રહી જ છે. જો ભાવ મારામાં હોય તો મોક્ષ મારો થાય, પણ મારે ભવે નથી ને મોક્ષ નથી. જ્ઞાયક ને બંને સરખું છે કે પર્યાયમાં નિગુદનું હોય હો કે પર્યાયમાં સિદ્ધપણું હો, મને નુકસાને નથી ને મને લાભે નથી, એવી દ્રષ્ટિ અને સ્વરૂપ દ્રષ્ટિ અથવા સમદ્રષ્ટિ કહેવામાં આવે છે. દેવું જે સાધુ ને સાધક ને હોય છે તે શ્રમણ છે, આ એનું મુખ્ય લક્ષણ લીધું છે. એ મોક્ષાર્થી અપેક્ષિત કથન છે. એ કહે છે કે હું મોક્ષાર્થી નથી, એમ તો સાધક કહેવાય છે ને. એ ચર્ચા થઈ હતી એક વાર કે પર્યાય કી અપેક્ષા આપ મુજે સાધક કહો તો કહો, ન તો મેં સાધક હું ન તો મેં સાધક હું, એમ કહી દીધું. અમારી ચર્ચા થઈ હતી. ચર્ચા થઈ ગઈ અમારા આપણે એક વાર એ વાત કરી હતી, ભેદ જ્ઞાનની વાત ચાલતી હતી. આવું ભેદ જ્ઞાન ચાલે છે અને સાધક પણ કહીએ ને, તો પર્યાય કે અપેક્ષા આપ સાધક કહો મુજે તો કહો, ન મુજે સાધક પણ હૈ ન મુજે બાધક પણ, કેમ કે પર્યાય અપેક્ષિત ભાવ છે. જ્ઞાયક ને કઈ છે નહી એમ કેવું, એવું સામ્ય છે. એ સાધુનું લક્ષણ છે. અહીંયા આગાથામાં એમ કેવું છે, કયું લક્ષણ છે સાધુનું, કે આવું સામ્ય પણ તે સાધુનું લક્ષણ. ટીકા હા છે ને, સાતમી વ્યાખ્યામાં પહેલી જે ઉપાડી છે ને, પાયો નાખ્યો છે. સામ્ય છે તે મોક્ષ શોભ રહીત પરિણામ છે. ટીકામાં પહેલી એ જ વાત કરી છે કે સંયમ સમ્યક દર્શન જ્ઞાન પૂર્વક ચારિત્ર છે, ચારિત્ર તે ધર્મ છે, ધર્મ છે તે સામ્ય છે, અને સામ્ય છે તે મોક્ષ શુભ રહીત આત્મ પરિણામ છે. આ સાતમી કથા છે. ઘણા દિવસ થયા સાત ગાથા ને વર્ષ થઈ ગયું, સાતમી ગાથા ને વર્ષ થયું છે. ચારિત્ર ખરેખર ધર્મ છે, જે ધર્મ છે તે સામ્ય છે અન્વયાર્થ, અને સામ્ય મોક્ષ શોભ રહી તેવો આત્માનો પરિણામ છે. ચારિત્રનું સ્વરૂપ જે કહે છે, ચારિત્રનો અધિકાર ચાલે છે ને, જ્ઞાન અને ચારિત્ર પ્રધાન કથન છે આની અંદર. પ્રવચન સાર જે સંયમ છે તે સમ્યક દર્શન જ્ઞાન પૂર્વક ચારિત્ર છે. ત્યાં સંયમ છે તે ચારિત્ર છે એમ કીધું છે ને. સમ્યક દર્શન જ્ઞાન પૂર્વક આત્મામાં ઉપયોગ સંયમિત થઈ જાય એને સંયમ અથવા ચારિત્ર કહેવામાં આવે છે. એવું જે ચારિત્ર આત્મસંયમ આત્મસ્થિરતા તે ધર્મ કહેવામાં આવે છે. એ સિવાય જગતમાં ધર્મનું બીજું કોઈ પણ સ્વરૂપ કહેવામાં આવે તો એ ધર્મથી વિપરીત છે. ધર્મ છે તે સામ્ય છે, ધર્મ છે એ દરેક જગતના તમામ પર પદાર્થમાં જીવન મરણથી માંડીને જેટલા કોઈ અનુકૂળતા પ્રતિકૂળતાના જેટલા કોઈ ઠીક ઠીકપણાના વિષયો લોકો ગણે છે તેમાં માત્ર જ્ઞેયતા માત્ર જ્ઞેયપણું જ્ઞાતા થઈને માત્ર જ્ઞાતા થઈ જવું એવું જે સામ્યભાવપણું ઉત્પન્ન થાય છે તેને ધર્મ કહેવામાં આવે છે, તેને ચારિત્ર કહેવામાં આવે છે. કે જે ધર્મ ને સામ્ય મોક્ષો રહીત આ સામ્ય વાત છે. આવું સામ્યપણાનું કથન તેને સામ્યવાદ કહેવામાં આવે. આવું લાલુ કોઈ માની લેવો નહીં. સામ્યવાદ વાદ એટલે કેવું કથન, સરખું પણ બધું સરખું દેખાવું એમ. પૈસાનું સરખું પણ ક્યાં છે, બધા કઈ ક્રેમલિનની ખુરશી ઉપર બેસે અને જે પગાર આવે, રશિયાનું ક્રેમલિન છે ને, એની ખુરશીમાં બે કે મિલ મજૂરને પગાર આપે. હા, મિલમાં ચરખા ઉપર બેઠો છે એનો પગાર, અને ક્રેમલિનમાં ખુરશી બે એનો પગાર. બેની મોટરું સરખી રાખે છે, બેના મકાન સરખા હોય છે, કાંઈ નહીં કહેવાની વાત છે. એમ હું માનેલું સરખા પણ એમ. સામે છે તે મોક્ષ ઉપર ચંચળતા વિનાનો દર્શન, મોહ વિનાનો મોહ રહિત શોભ, એટલે ચંચળતા વિનાનો, અસ્થિરતા વિનાનો, કલવાટ વિનાનો, એ જે આત્માનું પરિણામ છે એને સામ્ય અથવા એને ધર્મ અથવા એને ચારિત્ર કહેવામાં આવે છે. તેથી સંયમનું સામ્ય મુનિનું, સંયમીનું સામ્ય એવું પ્રસિદ્ધ લક્ષણ છે. ત્યાં ત્યાં એટલે એ વિષયમાં વિસ્તારથી કહે છે. શત્રુ બંધુ વર્ગમાં, સુખ દુઃખમાં, પ્રશંસા નિંદામાં, લોષ્ટ કાંચનમાં અને જીવિત મરણમાં એકી સાથે, એક સાથે બધાને વારાફરતી નહીં કહેવામાં, ભલે વારાફરતી કહેવાય પણ ભાવમાં એકી સાથે છે એમ કે, એકી સાથે આ મારો પર છે ને આ સ્વ છે, એટલે આ સ્વજન છે અને આ દુશ્મન છે, એ મુનિને દ્વૈતપણું પ્રગટ થતું નથી, એવો વિકલ્પ આવતો નથી. આ મારા પરિવારનો સભ્ય છે, કેમ કે પહેલા હું સંસારમાં હતો ત્યારે મારા ફલાણો સગો થતો હતો, અને આ મારો સામા પક્ષવાળો હતો કેમ કે કાયમ અમારી હરીફાઈ કરતો હતો, એવું દ્વૈત એને પ્રગટ થતો નથી. આ પર છે ને આ સ્વ છે, એવું બે પણ જેને આવતું નથી, એક સરખું દેખાય છે. અત્યારે એમ જોઈએ પરિવારના સભ્યોને તો એને પોતાપણે દેખાય છે, આ મારા છે ટોળા હું એમ કે, અને આ મારા નથી, એવું મુનિને દેખાતું નથી. એના પરિવારના સભ્યો કહેવાતા હું વ્યવહારે વંદન નમસ્કાર કરે અને બીજા પણ વંદન નમસ્કાર કરતા હોય તો આ મારા નથી એવું મુનિને દ્વૈત પ્રગટતો નથી. જ્ઞાનમાં બધું સરખું લાગે છે, હું આત્મા છું, જ્ઞાતા છું, અને અત્યારે જ્ઞાનનું આટલું જ્ઞેય છે, એ સિવાય બીજું કાંઈ નથી એમ છે. આ આહલાદ છે ને આ પરિતાપ છે, સુખ દુઃખનો અર્થ કર્યો છે. આ આહલાદ છે એટલે આનંદ છે, સુખ છે, અને આ તેવું દુઃખ છે, એવું થતું જ નથી એને, એવું દૈત મુનિને પ્રગટ થતું નથી. એક સરખો આનંદની ભરતી જ રહે છે એમ કે છે, આનંદ આનંદ ને આનંદની ભરતી, એમાં સુખ દુઃખનું દ્વૈત લૌકિકમાં જે ઠીકપણું ઠીકપણું લાગીને થાય છે એ મુનિને ઉત્પન્ન થતો નથી, પરિતાપ નથી થતો. જેમ જેમ માનીએ છીએ, આપણે માનીએ છીએ એવી પ્રતિકૂળતા વધતી જાય, એક મહિનાના ઉપવાસ, બે મહિનાના ઉપવાસ, આહારનો યોગ ન થાય, છ મહિનાના ઉપવાસ, એમને ઉપયોગ એનો વધારે આત્મસાધના પામતો જાય છે એમ છે. બિલકુલ નથી, ઉપયોગ વધારે ઉગ્ર થઈ ગયો છે આત્મામાં, એટલે છ છ મહિના સુધી બીજું કઈ તકલીફ પડતી નથી. લોકો માને છે છ મહિનાની તકલીફ પડી, ખરેખર એમ છે એમ છે. એ તો એક વખત ચર્ચા થઈ હતી આપણે. ભૂકો જેને પ્રતિકૂળતા કહે છે એવો પ્રસંગ ઉત્પન્ન થાય એટલે લાયક જીવની વૃત્તિ દ્વેષ તરફ વળતી નથી પણ આત્મા તરફ જોર પકડે છે, વળે છે એટલે જોર પકડીને વળે છે. એનું બળ હોયથી સવિશેષ બળ ત્યારે ઉત્પન્ન થઈ જાય છે. એવી જ કુદરતી ધડક હોય છે પરિણમનની, એને અનુભવશીલ જીવ કયો છે. અનુભવશીલ ટીકાકાર રાજમલજી છે, એવો શબ્દ વાપરે છે બદલામાં. સમ્યક દ્રષ્ટિને અનુભવશીલ છે જે જીવ, સમ્યક દ્રષ્ટિનો એવો અર્થ કરે છે. એટલે એની અનુભવ કરવાની પદ્ધતિ થઈ ગઈ છે, એની પદ્ધતિ જ પરિણમનની એવી થઈ ગઈ છે. પ્રતિકૂળતા આવે એટલે એનો ઉપયોગ આર્થ ધ્યાન પકડે એમ નથી થતો, પણ ધર્મ ધ્યાનમાં એનું બળ વધી જાય છે, એને અનુભવશીલ કે છે. સામાન્ય એટલે જેની યોગ્યતા નથી, અયોગ્યતા છે એને રાગ દ્વેષ દ્વેષ વધે છે, આકુલતા વધે છે, આર્ધ ધ્યાન વધે છે, કોઈને રૌદ્ર ધ્યાન પણ થઈ જાય છે. આ મારું ઉત્કર્ષણ છે, કીર્તિ છે, અને આ મારી અપકીર્તિ છે, એવું દ્વૈત પણ જેને પ્રગટ થતું નથી. મોહના અભાવને લીધે કારણ દીધું છું આગળ એ વાત છે. મોહના અભાવને લીધે એને કીર્તિનો મોહ નથી. તેથી આ મારું સારું કહેવાય છે એમ આવતું નથી, ને આ મારું ખરાબ કહેવાય છે એમ આવતું નથી. કેમ કે તો જ્ઞાતા થઈ ગયા છે, જે કાંઈ જણાય તે જ્ઞાનમાં માત્ર પર્ગની તરીકે જણાઈ જાય છે, એથી વિશેષ કાંઈ દ્વૈત પ્રગટતો નથી. આ મને અકિંચિત કર છે એટલે નકામું છે, અને આ મને ઉપયોગી છે, માટી છે તે કાંઈ કામની નથી, અને સોનું છે તે કામમાં આવે. અડધી રાતે જવાબ દે એમ કે છે નગીનભાઈ, સોનું રાખ્યું હોય તો અડધી રાતે જવાબ દે.